सदानन्दाम्भोधे स्मितरुचिरपूर्णे वदन प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगल कृपापारवार श्रित सकल जीवाति सुखद महाश्रेयो मुर्देर जयति हि नारायण मुनि हे पूर्ण पुरुषोत्तम श्री हरि सुखदायी माना आनंद तुम्हारा आप जो रे जो सदा संगा करता हरता एक छो तम प्यारा पुरुषोत्तम इतली दया कर जो हरी ओगाल जो मारु अहम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामी ने नमो नमः श्री घनश्यामाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तो सद्गुरु श्री निष्कुलानंद स्वामी विरचित शिक्षापत्री भाषा अपने वाला कारलीबाग वडोदरा स्वामीनारायण मंदिरस्थ घनश्याम महाराज सानिध्य सांभळी रह्या छे। हवे आपणे भगवानना भक्तने वर्त्यानी रीत एमां प्रवेश करीए छे। तो वाला भक्तो હવે વર્ત્યાની રીત મહારાજ પ્રસ્તુત કરે છે જે સર્વસામાન્ય ધર્મ છે। એટલે પ્રથમ જે મહારાજ બધા નિયમો કહે છે એ દરેકને પાળવાના છે। દરેકને એટલે મનુષ્ય માત્રને, એ આચાર્ય હોય ગાદીપતિ હોય તોય પાળવાના, એની પત્નીઓ નહીં પાળવાના, એના છોકરા નહીં પાળવાના। ગમે એવા સાધુ સંતો કહેવાતા હોય, ગુરુ સદગુરુ ભણેલા જેને લાખો માણસ માનતા હોય એને આ નિયમો પાળવાના। જે ગ્રસ્તાશ્રમીઓ છે, સુખી છે, મોટા છે, સત્તાવાળા છે, મોટા ટ્રસ્ટીઓ છે એને પાળવાના। સાંખ્યોગી બાઈઓ હોય, વિધવાઓ હોય, સધવાઓ હોય, નાના બાઈઓ હોય, મોટા હોય, સાસુ હોય, વહુ હોય, માં હોય, પત્ની હોય, ગમે તે હોય, કોઈ પણ ઉંમરમાં એને આ ધર્મ પાળવાના। અને ગમે તે જ્ઞાતિનો હોય એને પણ પાળવાનો। અર્થાત આજે ધર્મ પ્રસ્તુત થાય છે એ મનુષ્ય માત્રને પાળવાના છે, એમાંથી કોઈ એમ ન કહી શકે કે આ મારા ધર્મ નથી એમ, એને લાગવું પડે જ. એને કહેવામાં આવે છે સર્વને પાળવાના સામાન્ય ધર્મો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 11મા શ્લોકથી પ્રસ્તુત કર્યા છે. અહીંયા સ્વામીએ 17મી ચોપાઈથી આરંભ કર્યો છે. કારણ કે મનને મતે વર્તવું એ દુઃખદાયક છે, માટે શાસ્ત્રને મતે વર્તવું જોઈએ. યા શાસ્ત્ર વિધિ મુસૃત્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરાગતિ. જે માણસ શાસ્ત્રની વિધિઓ, આજ્ઞાઓ, મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને વર્તે છે, ઈચ્છા મુજબ, એને સિદ્ધિ મળતી નથી, સુખય થતું નથી અને મોક્ષય મળતો નથી. એટલા માટે શાસ્ત્રને નજર સમક્ષ રાખી બધાએ વર્તવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે મોટા પુરુષના લખેલા શાસ્ત્ર તો કાંઈ ખોટા હોય નહીં. એને જે ખોટા માને છે એ તો નાસ્તિક છે. ભગવાનના ભક્ત તો મોટા પુરુષના લખેલા શાસ્ત્રો એને કંઈ ખોટા માને નહીં. હા, એવું બને, સમજતા કદાચ ન આવડે કે અહીંયા આનો અર્થ શું લેવાય. જ્યાં ગૂંચવાડો થાય, મોટા પુરુષની લખેલી વાતને સમજવામાં દેશ કાળ પ્રમાણે જ્યાં ગૂંચવાડો થાય, ત્યાં એ કાળના જે મોટા પુરુષ હોય એમની પાસે એનું સમાધાન કરાવવું કે આ કાળે આનો અર્થ કેમ લેવો. કારણ કે પૃથ્વી ઉપર સતત વેધર ફરે છે. જે દિવસે જે લખાણું હોય તે કાળને જ મુખ્ય ધ્યાનમાં રાખીને લખાણું હોય છે અને એમ જ લખાય. સતયુગમાં ગ્રંથ લખાય તે સતયુગના માણસોને જ ધ્યાનમાં રાખીને લખાય છે. એ કળિયુગના માણસો માટે જ બધા નિયમો લખાય છે એવું નથી. એને કામમાં લાગે તો પછી ઉપયોગ કરે, એ વાત જુદી છે. ઘણો લાંબો વિચાર કરીને લખે છે તો પણ સમય બદલી જાય ત્યારે તે લખેલું બધું જ એમ છે એમ બેઠું, કામમાં કોઈ લાગ્યું નહીં. ભલે ઘણાય એના આગ્રહી હોય કે એક શબ્દ બેઠો બેઠો એમનો એમ જ કામ લાગવો જોઈએ, એમ જ બધાએ જીવવું જોઈએ, પણ એ શક્ય કોઈ જગ્યાએ થયું નથી. કોઈ પણ સંસ્થા થપાય કે કોઈ પણ ગ્રુપ કે કોઈ પણ દેશ કે કોઈ પણ બંધારણ કે કોઈ પણ નિયમ ઘડાય, એમાં સમય સંજોગ વસાત પાછળથી કેટલાક ફેરફારો દરેકે કરવા પડ્યા છે અને એ કરવા જ જોઈએ. કેમ જે એ લખ્યું ત્યારે એવું હતું એટલે એમ લખ્યું, પછી એવું થાય ત્યારે એને ફેરવીને એમ કરવું પડે. અને એ વાત જે નથી સમજતા ને એ જડ છે અને સ્વયં દુઃખી થાય છે ને બધાને દુઃખી કરે છે. માટે સમય સંજોગો વસાત શાસ્ત્રને તે કાળના મોટા પુરુષો પાસેથી સમજવું એટલે મુશ્કેલી ન આવે. ઘણા માણસોને આ વાત નહીં પસંદ, એ લોકો જડપણે બધી વાતોને ગ્રહણ કરે છે, એકદમ જડપણે. પરિણામે સ્વયં દુઃખી થાય છે. આ આધ્યાત્મિકતાના અમુક નિયમો એવા છે કે તે કોઈ કાળે ન ફરે, પરંતુ જે કર્મકાંડ ને વર્તન ભાગ છે ને, એ તો તમારે સમય પ્રમાણે બદલવું જરૂરી પડે છે. વ્યવહાર ભાગ પણ સમય સંજોગે ફરે છે. એક દાખલો દઉં તો, મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, અને એમણે રામાનંદ સ્વામીના સત્સંગની ગાદીએ બેસીને સત્સંગ વધાર્યો. રામાનંદ સ્વામીએ લોજમાં એક આશ્રમ થાપ્યો. એ આશ્રમમાં પોતે અને પોતાના સાધુઓ રહી યાત્રાળુઓની સેવા કરે ને સમાજના માણસોને સુધારવાનું ને ભગવાનની ભક્તિ કરાવવાનું કામ કરતા. રામાનંદ સ્વામી સાધુ હતા, પણ એણે આશ્રમ થાપ્યો. એ આશ્રમ કયા તાબાનો કહેવાય એ તો ભગવાન જાણે, પણ એ આશ્રમ હતો. ત્યાં સત્સંગ ભજન કરતા ને લોકો દાન દેતા ને બધું થતું. એ એક બંધારણ તે કાળનું હતું, વ્યવહારિક બંધારણ, ને ધર્માદો બધા ત્યાં દેતા. એમાં એવું ન હોય કે ત્યાં દેહનો મોક્ષ ન થાય. પછી ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા, પછી બધાએ મહારાજને માની અને મહારાજને આગળ રાખી અને બધો વહીવટ કરતા. રામાનંદ સ્વામી પણ વહીવટમાં હતા અને મહારાજ પણ હતા. રામાનંદ સ્વામી સાધુ હતા, મહારાજે લોકની રીતે સાધુ હતા. પછી મોટા મોટા સદગુરુઓ સાધુ સંતો હરિભક્તોને સાથે રાખીને બધો વહીવટ કરતા. એ ક્યાંય વ્યવહારિક મિટિંગમાં નહોતા બેસતા એવું તો ક્યાંય નહોતું. જેમ આજના પાશ્ચાત્યવાસી જે આપણા બધા ભગતો છે ને, કે પોતાના હાથમાંથી વ્યવહાર વયો ન જાય એટલા માટે એવું મુક્ત કંઠે કહેતા હોય છે કે સાધુઓને વ્યવહારમાં બેસાય જ નહીં, એને વ્યવહારની જરૂર શું છે? એ તો વ્યવહાર છોડીને ભજન કરવા આગ્યા છે, તેને ભજન જ કરાય. કથા કરો, આરતી કરો, ને અમે કહીએ એમ આજ્ઞાને અનુસરો. એ લોકોનું સખતપણે આવું માનવું છે. જો કે એ સમજે છે કે અમારું ખોટું છે, પણ જો સાચું કરવા જાય તો હાથમાંથી મંદિરોનો વ્યવહાર બધું વયું જાય એમ છે, એટલે બિચારા દુઃખી છે. અને આપણે એવું ઈચ્છતા નથી કે એના હાથમાંથી મંદિરોનો વ્યવહાર કોઈ બીજાના હાથમાં જાય. કેમ જે એ બિચારા જેટલું મમત્વથી પોતાનું લોહી રેડીને પોતાના રાજદી કમાઈને પૈસા નાખીને હાંકે છે, એવું બીજા જ થાય નહીં. પરંતુ એ એક સમયની રીતનો વ્યવહાર છે, સમય સંજોગે ફરી શકે છે. એનો મિનિંગ એ નથી થઈ જતો કે બસ બધાએ આમ જ કરાય ને આમ જ હોવું જોઈએ યુગો સુધી. સાધુ સંતો વહીવટ કરતા, વહીવટમાં હતા. પછી ભગવાન સ્વામિનારાયણે આ બધા મંદિરો બાંધ્યા, બે દેશ ભાગ કર્યા, બે આચાર્યો સ્થાપ્યા, એમને સંતો હરિભક્તોને સાથે રાખીને વહીવટ કરવાની ભલામણ કરી. એક કાળ એવો ગયો કે આચાર્યશ્રીઓના હાથમાં સંપૂર્ણ સંપ્રદાયનો વહીવટ હતો. સમય સંજોગ બદલાતા એ વહીવટ એમના હાથમાંથી વયો ગયો. બહુ સહી કારણોથી ગયો હશે એમ માનીએ. હવે વહીવટ ગુજરાતની કોર્ટે ઘડેલા સ્કીમના બંધારણ પ્રમાણે થાય છે. હવે ટ્રસ્ટીઓ ચૂંટાય છે અને તેવો વહીવટ કરે છે. જેને ભગવાન સ્વામિનારાયણે વહીવટ હોય તો એમણે વહીવટમાં માથું મારવા નહીં. અને સત્સંગ સમાજે ચૂંટી કાઢેલા ત્યાગીઓ અને ગ્રહસ્થો વહીવટ કરે. આવું ટ્રસ્ટ બંધારણ થયું. હવે હાલના બંધારણ મુજબ તમારા સંપ્રદાયમાં રહેવું ને જીવવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું જે બાંધેલું બંધારણ છે એ પ્રમાણે તમે કરો તો તમે હાલો નહીં. હાલ તો તમારે હાલનું જે સરકારે ઘડી આપેલું જે બંધારણ છે એ પ્રમાણે તમારે પ્રોપર્ટી નોંધાવવી પડે અને એ પ્રમાણે તમારે વર્તવું પડે. તો તમે બરોબર ગણાવો. હવે આમાં કઈ વાત મોક્ષ બગાડે ને કઈ વાત મોક્ષ કરે એને સમજવામાં મોટો જબર લોચો પડે. તમે શું કરો? ખ્યાલ આવ્યો તમને? એટલે આ બધો વહીવટ ભાગ ને આ બધું જે છે ને એ દેશ કાળ અને ક્રિયા પ્રમાણે હાલતું હોય છે. એમાં જડપણે જો કોઈ ફસાઈ જાય તો હલવાઈ જાય. સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવના આશ્રિત હોય અને અમદાવાદ ધર્માધર દેવો અને લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત હોય અને વડતાલ દેવો એમ કહ્યું. એણે ગઢડા દેવો કે જૂનાગઢ દેવો એમ નહીં કહ્યું. અને સ્વામિનારાયણ ભગવાને કાંઈ મૂળી દેવો કે ધોળકા દેવો કે છપૈયા દેવો એવું નહીં કહ્યું. પણ પાછળથી જરૂર જણાતા તે દેશ ભાગ કરી ગઢડા દેશ, જૂનાગઢ દેશ, મૂળી દેશ આમ દેશો કરીને ત્યાં ત્યાં આપવાનું પાછળના માણસોએ ઠરાવ્યું તો તે લોકો ત્યાં ત્યાં આપે છે. તો સહજાનંદ સ્વામીના વચન અનુસાર જ તો થયું નહીં તો શું ગઢડા જૂનાગઢ ધર્માદો આપે એનું કલ્યાણ ન થાય? એટલે આ બધો દેશ કાળ સંજોગો અનુસાર હોય છે. ડભાણમાં મંદિર થયું તો તે વખતના એ વિચાર્યું કે આ મંદિરની આજીવિકા માટે શું કરવું તો સાત ગામ ડભાણને આપ્યા કે ભાઈ આ સાત ગામનો ધર્માદો ડભાણ દેવો. તો એ લોકો વડતાલ ના આપે ને ડભાણ આપે છે. નડિયાદ જેવા નડિયાદનો ધર્માદો પણ ડભાણ જાય છે આજની તારીખમાં, વડતાલ નહીં જતો. તો શું એ સાત ગામના સત્સંગીઓ સીધો વડતાલના મેનેજમેન્ટને રૂપિયા આપીને વહીવટ નથી આપતા તો એનો શું મોક્ષ નહીં થાય? એટલે આ બધી જે બાબતો છે ને એને જડપણે કોઈ પાળવાની વાત કરે તો પણ એ ફિટ નહીં પડતું. અને આવી બધી બાબતમાં કલ્યાણના પગ પકડીને એમાં એને બેહાડી દેવું એમ કલ્યાણ ત્યાં બેહી રહે એવું નહીં કે ભાઈ તમે આમ કરો તો જ કલ્યાણ થાય એવું કાંઈ નહીં. એટલે વાત માણસે સમજવી જોઈએ, નહીતર પછી બહુ મુશ્કેલી થયા કરે. મોટા ભાગના માણસોને બિચારાને નહીં સમજાતું. એટલે આ બધી જે વર્તનની બાબતો છે, વ્યવહારની બાબતો છે, તે સમય સંજોગો અનુસાર કરવી જ પડે અને હવે એમ જ કરતા આવ્યા છે. એમાં કોઈનું હેલ્યું નથી. સમજાણું? આ કાલીબાગ મંદિરની જમીન આપણે લીધી તો આપણે સ્વતંત્ર મંદિર કરવું નહોતું, એટલે વડતાલને તાબે કરવું હતું અને કર્યું છે. તાબે કરવા માટે તે કાળના બોર્ડવાળાએ સલાહ આપી કે ભાઈ તમે ત્યાં આ રીતે વહીવટ કરો અને એની પ્રોપર્ટી દસ્તાવેજ લક્ષ્મીનારાયણદેવના નામનો કરો અને અમે તમને જે ટ્રસ્ટ ડીડનું નામ આપીએ એ નામ રાખો અને તમારું મંદિર એ રીતે અમે તાબાનું છે એમ તમને સહી સિક્કાથી લખી આપીએ છીએ. પછી એ રીતે આપણે કર્યું ને એ લોકોએ આ મંદિર તાબાનું છે એવું આપણને લખાણ કરી આપ્યું. જે લખાણ એમણે વડતાલથી પ્રકાશિત થતા સ્વામિનારાયણ સત્સંગ મેગેઝિનમાં પણ છાપ્યું હતું કે આ મંદિર તાબાનું છે. હવે આ રીતે સમય ફરી ગયો તો ભગવાને કરેલી આજ્ઞાઓમાં પણ ફેરફાર કરીને આખો વહીવટ બદલવાનો થયો. તો શું સરકારે હાઈકોર્ટે નિયમી આપેલા સ્કીમ બંધારણ પ્રમાણે વહીવટ વડતાલનો થાય અને એ પ્રમાણે વડતાલની સેવાને તાબે મંદિરો થાય અને ધર્માદો થાય એમાં કલ્યાણ ન થાય? હું એમ કહું છું કલ્યાણ ન થાય એમાં કલ્યાણ નથી. બધા એવું આમથી આમ ખેંચ માટે ભગવાનના ભક્તો આ મારી વાતમાંથી એટલો અવશ્ય સાર કાઢજો કે આ ધર્મ આજ્ઞાઓ ને વ્યવહાર આ બધું સમય અનુસારે ફરતું હોય છે અને એ દરેકે સ્વીકારવું પડતું હોય છે અને એમાં કાંઈ કલ્યાણ બગડી જતું નથી. પરંતુ જ્યાં જેનો મતલબ હોય ત્યાં તેઓ કલ્યાણને પૂરી દે છે અને એમ કહે છે કલ્યાણ અમારી પાસે જ છે ને અમે એને બરોબર બાંધીને પૂરી દીધું છે. અહીં આવશે એને જ મળશે, બીજાને કોઈના હાથમાં કલ્યાણ નથી, નહીં મળે એમ. એમ કાંઈ નથી થતું. કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણને કરવાનું છે અને એ જે ભાવથી સ્વામિનારાયણમાં પ્રેમથી જોડાઈ ગયો હશે અને બીજી કોઈ વાસના નહીં હોય અને ભગવાનમાં જ એનો જીવ હશે તો એનું કલ્યાણ થશે થશે ને થશે. કલ્યાણની રીત આ છે. પણ આ બચારો અજ્ઞાનીને ભોળો સમાજ એને આ વાતની કાંઈ ખબર નથી. એને તો ઘણી વખત ખરેખર અંધારામાં રાખીને શું લખ્યું છે શું કીધું છે એમ કહી કહીને ઊંધા જ દોરવામાં આવે છે. ભગવાન એને બચાવે તો બચે, બાકી બચાય એવું નહીં. માટે આ બધી જે વર્તવાની રીતો આવે છે એ સમય અનુસારે સમજવી આ મારી ભલામણ છે. અને તમે કહેશો કે એ વાત તમે જે બોલ્યા તે શાસ્ત્રીય છે. હા, એ વાત શાસ્ત્રીય છે. દેશ કાલ ક્રિયા સંઘ જાતિ આગળ જ આવશે, એને અનુસારે વ્યવહાર આચારને પ્રાયચિત કરવું, એ વાત સમય અનુસારે સમજવી, એ વાત શિક્ષા પત્રીમાં જ લખી છે. એ શ્લોક આવશે ત્યારે હું તમને કહીશ કે આ આવ્યું હું કહેતો હતો. એ તો હું આગળ વધુ. હવે વર્ત્યાની રીત છે જે હરે સર્વે સત્સંગી સુણ જો તે હરે.
હવે વર્ત્યાની રીત છે જે હરે સર્વે સત્સંગી સુણ જો તે હરે.
નાના મોટા જે હજીવ પ્રાણી રે તેને મારવા નહીં ક્યારે જાણી રે.
નાના મોટા જે જીવ પ્રાણી રે તેને મારવા નહીં ક્યારે જાણી રે.
હો તેને મારવા નહીં ક્યારે જાણી રે.
હો તેને મારવા નહીં ક્યારે જાણી રે.
ચાંચડ માકડ જું જંતુ લહી રે તેની હિંસા તે કરવે નહીં રે.
ચાંચડ માકડ જું જંતુ લહી રે તેની હિંસા તે કરવે નહીં રે.
દેવ પિતૃયજ્ઞ કર્મ સારું રે મૃગ મિનસ ને બાકરું રે
પિતૃયજ્ઞ કર્મ સારું રે મૃગ મિનસ ને બાકરું રે
મૃગ મિનસ ને બાકરું રે
મૃગ મિનસ ને બાકરું રે.
હવે વર્ત્યાની રીત કહીએ છીએ અમારા સત્સંગી સર્વે સાંભળો. પહેલી જ વાત, નાના મોટા કોઈ પણ જીવ પ્રાણી માત્રને મારવા નહીં, હિંસા કરવી નહીં. ચાચડ, માકડ, જૂ, જંતુ, લીક અને કોઈને મારશો નહીં. દરેકને પોતાના પ્રાણવાલા છે. આ પરમાત્માની રચેલી સૃષ્ટિ છે. અહીંયા બધા જ ભગવાનના સંતાન છે. સર્વને જીવવાનો સરખો હક છે. પરમેશ્વરે તમને એવો હક આપ્યો જ નથી કે એને અહીંથી ઉકેલી મૂકો, પણ તમે જ જીવો. જીઓ ઓર જીને દો. જેમ તમને મરવું ગમતું નથી, મરવું પડે તો કાળી વેદના થાય છે, એમ નાના એવા જીવને પણ એટલું જ નથી ગમતું ને એટલી જ પીડા થાય છે જેટલી તમને. માટે ઈશ્વરનો કાનૂન તમારા હાથમાં તમે ન લેશો. કોઈને જન્મ આપવો કે કોઈની જિંદગી લઈ લેવી, એ કામ ભગવાનનું છે, એ મનુષ્ય નહીં કરવું. અરે, કોઈની લઈ લેવાની ક્યાં વાત કરો છો? તમારી જિંદગીને પણ તમારે તમારી જાતે સમાપ્ત નહીં કરવાની, કે પ્રભુ જ્યારે સમાપ્ત કરે ત્યારે જ. જો તમે તમારી મેળે તમારી જિંદગીને પણ તમે ખતમ કરો તો એ પણ તમે કુદરતના કાનૂનનો ભંગ કર્યો છે અને તમે અન્યાય કર્યો છે. ભગવાન જ્યારે તમને જ્યાં સમાપ્ત કરે ત્યાં તમે સમાપ્ત થાઓ. તમારી જાતે તમને તમારે સમાપ્ત નહીં કરવાના, તો બીજા કોઈને તો ક્યાંથી કરવાનો હોય? તમારા ઉપર પણ તમારો અધિકાર નથી કે તમારી જિંદગીને તમે અટકાવી દો. રહો, દુઃખ હોય તો દુઃખ સહીને રહો. માટે પોતાની જો ન કરાય હિંસા તો બીજાની તો થાય જ કેમ? માટે ભગવાન જે કરે છે એ જ ન્યાય છે, એ જ સત્ય છે. માટે ડાપણ ન કરો, કોઈને મારવા નહીં, એ બહુ મોટું પાપ છે. આમાં ઘણી બધી શંકાઓ થાય. ટીકામાં અને ભાષ્યમાં બહુ મોટી મોટી ચર્ચાઓ છે કે તમે મારવાની ના પાડો છો, પણ હણે અને હણવામાં બાદ નહીં, આમ લોકોનું કહેવું છે. પણ એ બાબત માત્ર આત્માઓ પૂરતી જ છે કે જે લોકો તમને સમાપ્ત કરી દેવા આવતા હોય એને તમે સમાપ્ત કરો તો બાદ નથી, એને આત્માઈ કહેવાય. કે તમે જો એને ન સમાપ્ત કરો તો એ તમને સમાપ્ત કરી જ દે. પરંતુ આ જે બધા જૂ, માકડ, ચાંચડ છે ને, એની તો કુદરત રચિત આજીવિકા જ આ છે. એ આપણું લોહી ન પીવે તો શું ઘાસ ખાય? કેમ, જે ભગવાને એનું ફૂડ એ આપણું લોહી જ બનાવ્યું છે. અને કોઈએ તો ત્યાં સુધી કહ્યું કે એ તમારા જ બાળકો છે. કેમ, જે તમારામાંથી જ થયા છે, તમારા પરસેવામાંથી. જેમ આ સંતાનો તમારા શરીરમાં જ થયા છે, એમ આ પણ ટોલા અને જૂન એ બધા તમારા પરસેવામાં જ થયા છે, તો તમારી જ સંતાન છે. એસે પ્યાર કીજે, એને મારી કેમ નાખો છો? હા, એક વાત ખરી કે એને કુદરતે એવી બુદ્ધિ જ નથી આપી કે હું આને કરડીશ તો આને દુઃખ થશે, કાને તાવ આવશે, કાને તકલીફ થાય. એને તો ભગવાને ભૂખ મૂકી, પેટનો ખાડો મૂક્યો અને લોહી એનું ફૂડ ભગવાને બનાવ્યું. એટલે એ બિચારા પીવે, એને ક્યાં ભાન છે? એ તો અજ્ઞાની છે, અને દરેક અજ્ઞાની દયાને પાત્ર છે, ચાહે મનુષ્ય હોય પ્રાણી હોય. અજ્ઞાની રહેમનું પાત્ર છે, એને માથે દયા કરો. અજ્ઞાની કદી દ્વેષનું પાત્ર નથી, અજ્ઞાની કદી વિરોધનું પાત્ર નથી, એ માત્ર માત્ર ને માત્ર દયાનું પાત્ર છે. કેમ જઈએ? અજ્ઞાની છે. જેમ ગાંડો માણસ કેવળ દયાનો પાત્ર છે, એને ભાન જ નથી. તમે શું કરો એમ? માણસને ખ્યાલ હોય, બુદ્ધિ હોય, ખબર હોય ને જો એવું કરતો હોય તો તમે એને ઠબકો દો, મારો સીધો કરો. માકડને ક્યાં ખબર છે કે મેં કડશું એટલે એને પીડા થાય? મચ્છરને ક્યાં ખબર છે? માટે એ કંઈ આતા નહીં, માટે એને નહીં મારવાના, એને તમને પાપ લાગશે. આ તમે કાળજી પ્રથમથી એવી રાખો, ચોખ્ખાઈ રાખો કે એ થાય જ નહીં. વાત આમ છે, પણ એને મારવાની ના છે. અને આ વાત કંઈ સામાન્ય નથી. અહિંસા પરો ધર્મ, અનેક શાસ્ત્રોમાં આ વાત લખી છે, હિંસા ન કરશો. જેટલા આ જગતમાં સારા સજ્જન ને દયાળુ પુરુષો થઈ ગયા છે, એમણે બધાએ ના પાડી છે. યહૂદીને સ્વતંત્રતા આપનાર મોજીસ, એને પાક પર્વત ઉપર ઈશ્વરે 10 આદેશ આપ્યા, જે એના બાઇબલના પ્રથમ 10 આદેશ. એમાં આ આદેશ આપ્યો છે, તમે કોઈની હિંસા નહીં કરો, કોઈને મારશો નહીં. આ મોટું પાપ છે. કોઈ ભગવાનને સાકાર કે કોઈ ભગવાનને નિરાકાર કહેશે, કોઈ વિશિષ્ટાદ્વૈત, કોઈ દ્વૈતાદ્વૈત, કોઈ કેવળ અદ્વૈત, કોઈ શુદ્ધાદ્વૈત, જે છે તે, કોઈ કર્મને જ માને છે, જૈનો, આ બધાના મતાંતરો અનેક જુદા જુદા છે, પરંતુ એક વાતમાં બધાય સંમત છે અને એક છે, એ વાત આ છે, અહિંસા પરો ધર્મ. એમાં બધા એક, એ બધા જ હા પાડે કે હા, એ વાત સાચી છે. માટે કોઈની હિંસા ન કરવી, જાણી જોઈને અજાણતામાં થઈ જાય તો ભગવાનનું નામ લેવું, કીડી મકોડી કોઈ આ પગમાં આવી જાય. આટલી વાત કરીને હવે શાસ્ત્રીય હિંસાનો નિષેધ કરે છે. અમુક જગ્યાએ શાસ્ત્રમાં હિંસા કરવાનું કીધું છે કે ભાઈ, દેવને અર્થે, યજ્ઞને અર્થે હિંસા કરો તો બાદ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે એ બાદ છે. દેવ પિતૃ યજ્ઞ કર્મ સારું, મૃગ મીન શસને બાકરું, આ બધા મારવામાં આવે છે, ન મારશો, અમારી ના છે. હિંસામાં યજ્ઞ ભગવાન સ્વામિનારાયણે બંધ કરાવ્યો. એ આદિને મારવા પ્રાણી રે, અહિંસાદિ ધર્મ મોટો જાણી રે. દેવને અર્થે નહીં, યજ્ઞને અર્થે નહીં, બોકડો સડાવે નહીં ગણે, માતાજી બોકડો માગે છે એ ના કરશો. એમ સશાસ્ત્રમાં હિ કહે છે રે, મારી પણ શિક્ષા તમને એ છે રે. સારા શાસ્ત્રો જે છે, સત્શાસ્ત્ર, એ ના પાડે છે, અને હું તમને ના પાડું છું કે આ ન કરતા એમ. હવે ઘણી જગ્યાએ ધન હારું, પૃથ્વી માટે, સત્તા માટે હિંસાઓ થાય છે. સ્વામી કહે છે કે દામ વામ મળે માલ મહી રે, તોય મનુષ્ય મારવો નહીં રે. તમને દામ મળે, સ્ત્રી મળતી હોય, ખૂબ સોના ચાંદી મળતા હોય, તમને પૃથ્વી મળી જતી હોય, એકાદું ખૂન કરી નાખો એટલે પોપડું ચોખ્ખું થતું હોય, કરશો નહીં? કહેશે મનુષ્ય મારવો નહીં. આમ ભગવાન સ્વામિનારાયણ અહિંસાની વાત કરે છે, સત્તા માટે કોઈને મારવો નહીં. અને જે કોઈ આવું કરે છે એ પરમાત્માને ગમતું નથી, એ ભગવાનના કાનૂનથી બહાર છે, એને એના માઠા ફળ ભોગવવા પડશે, આજ નહીં તો કાલ. બીજી વાત એ કે ઘણાક શાસ્ત્રોમાં ઘણાક માણસોએ તીર્થમાં મરણ શ્રેષ્ઠ કહ્યું છે. એવું ઘણા જગ્યાએ લખ્યું છે કે તમે આ મરો તો આગલો જન્મ તમે જેવો ધારો એવો જે તમારો સંકલ્પ હોય એ પ્રમાણે તમને મળે ને પ્રાપ્તિ થાય ને. એટલે ઘણા માણસ બહુ મથ્યા હોય બિચારા કે આ મારી પત્ની થાય, ન થાય ને તો ત્યાં જઈને મરી જાય, એનો અર્થ એ કે મને આગલા જન્મમાં એ મળે. ઘણા રાજ્ય જોતું હોય ન મળે, ઘણાને સંપત્તિ જોતી હોય ન મળે, એટલે હતાશને ફેલ થયેલા માણસો આપઘાત કરે છે. અને એ પણ અમુક અમુક શાસ્ત્ર જ કહે છે, ભગવાન સ્વામિનારાયણ એનો નિષેધ કરે છે કે નહીં, તીર્થમાં જઈને પણ તમે આત્મઘાત ન કરતા. ભગવાને તમને જે જિંદગી આપી છે એ તમારા કર્મને અનુસાર જ જોઈને આપી છે. કદી એવું ના સમજતા કે પરમેશ્વરે મારી સાથે ન્યાય કર્યો છે. ભગવાન કોઈને ક્યારેય અન્યાય નથી કરતા. ભગવાન તો માત્ર વહેલું મોડું કર્મફળ આપે છે. એવું નથી કે તમે આ જન્મમાં જે ભોગવી રહ્યા છો એ તમારું આજ જન્મનું છે કે આગલા જ જન્મનું છે, એ તો 60 જન્મ પહેલાંનું હોય. પરમાત્માનું ખાતું બહુ મોટું છે, પરંતુ ગોટાળ્યું નથી. વહેલો મોડો વારો આવે આવે ને આવે, સારું ભોગવવાનો હોય તે અને નબળું ભોગવવાનો હોય તે. માટે જે કાંઈ સુખ ને દુઃખ આવે એને ભોગવી લેવું, એમાંથી ભાગવાની કોશિશ ના કરો. ભાગીને જાશો ક્યાં? બધે જ પરમેશ્વર છે, એ તમને કર્મનું ફળ આપે જ રહેશે. તમારા સુખ દુઃખથી ભાગવાનો પ્રયત્ન એ તો ભગવાનથી ભાગવાનો પ્રયત્ન છે. ભગવાનની પ્રસાદી માણીને ફાકી જાઓ, મરશો નહીં મુંજાઈને. તીર્થમાં નહીં, શાસ્ત્રમાં કીધું હોય કે તીર્થમાં મરો તમને આગલા જન્મમાં જે ઈચ્છા હોય મળે તોય નહીં. આઈ નહીં, પરમાત્માની ઈચ્છા હોય ત્યાં સુધી રહો અને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિને સ્વીકારી લો. સ્વીકારી લેશો એટલે આનંદ થશે. ગરીબ રાખે તો ગરીબ, કોઈથી છેટા રાખે તો છેટા, બંધનમાં રાખે તો બંધનમાં, મુક્ત રાખે તો મુક્ત. પરમાત્માની આમ જ મરજી છે અને હું ભગવાનની વસ્તુ છું. ભગવાન કબાટમાં મૂકે ભલે, બહાર ફળિયામ નાખી દે તોય ભલે, એને જ્યાં ફિટ પડે ત્યાં પાયામાં કે શિખરમાંથે ગોઠવે. આ વાત આધ્યાત્મિકતામાં ઊંડામાં ઊંડી છે. માણસ ભગવાનની વસ્તુ બનતો નથી અને હંમેશાને માટે પોતાની જાતને સ્વતંત્રપણે માને છે અને સ્વૈચ્છિકપણે જીવવાની આશા રાખે છે, જે અસંભવ છે. ઈશ્વરથી નિયંત્રિત છીએ આપણે બધાએ હતા અને કોટી યુગો પછી એ હશું. આ પરમ સત્યને સ્વીકારો એટલે સુખ, સુખને સુખ જ છે, જ્યાં હો ત્યાં આનંદ છે. બસ આ સત્યને સ્વીકારો એટલે ભગવાનની સાથે તમારું એક્ય થયું, પ્રભુના આનંદમાં તમે ભળી ગયા. પણ ભગવાનના ઈચ્છાના પ્રવાહની સામે તમે યુદ્ધ ક્યાં સુધી કરશો? યુદ્ધ છોડો, હાથ ઊંચા કરી દો, શરણાગતિ લઈ લો. ભગવાનની મરજીનું મૂર્તિમાન સ્વરૂપ બનીને જીવો. એ લાખ વર્ષ જીવાડે તો જીવો, અને એ અત્યારે લઈ લેવા ઈચ્છે તો જતા રહે. આવું સમર્પણ પરમેશ્વરને કરી દેવું, આનાથી શ્રેષ્ઠતમ કોઈ વાત નથી. અને આ થવું ને એ બહુ કઠણ છે, અભ્યાસ કરજો, ભીણ પડશે. ભગવાન તારી જ મરજી, તું જેમ રાખે એમ રહેવું છે એમ એને કહી જુઓ. અને પછી અમુક પ્રશ્ન પૂછજો તો હૈયો હા નહીં પાડે. ભગવાનને પૂછો, ભગવાન તું રાખે એમ મારે રહેવું છે. ભગવાન કહે છે હું તને ગરીબ રાખીશ, નહીં ગમે. ભગવાનને કહેજો પ્રભુ તું રાખે એમ મારે જીવવું છે. ભગવાન એમ કહે તું આનાથી છેટો રહે એમ હું રાજી, નહીં રહેવાય. ભગવાન કહે છે આ છોડી દે તો નહીં છોડી શકાય, આ પકડો તો નહીં પકડી શકાય. ભગવાન કહે છે કે મારી ઈચ્છામાં તારે જીવવું હોય તો હું અત્યારે જ તારું મૃત્યુ ઈચ્છું છું, અને તું મારી પાસે આવતો રહે, અથવા તો અહીં જન્મ લે, નહીં ગમે. પ્રભુ એમ નહીં, એમ નહીં, એમ નહીં, આમ મને આમ કરી દો, મને આમ કરી દો, મને આમ રહેવા દો. બસ એ સ્વતંત્રતા આપણે જે ભોગવીએ છીએ ને એ જ બંધન છે. જે દિવસે ભગવાનને હોંપાઈ જાય છું એ જ દિવસે મુક્તિ થાય. માટે પરમાત્માની ખુશીમાં ખુશ રહો, આત્મઘાત ન કરો. ભગવાન જે આપે એ ભોગવો અને આનંદ કરો. કંઈ ઝાઝુ મેળવવા માટે તીર્થમાં જઈને મરશો નહીં. ક્રોધ કરી ન તજવું તન રે, એ માનો શિક્ષાના વચન રે. ક્રોધ કરશો નહીં, ક્રોધે કરીને મરશો નહીં. અયુક્ત કર્મ થાય જો કાંઈ રે, તોય મરવું નહીં મુજાય રે. આ તો જિંદગી છે, ક્યારેક ન કરવાનું થઈ જાય, સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય, વ્યભિચાર થઈ જાય, કાંઈક દેવું થઈ જાય માથે, અથવા તો કાંઈક એવી ભયંકર ભૂલ થઈ જાય, પછી મુજારો બહુ થાય, કાં તો બહુ લાંબા કાળની માંદગીથી પીડાતા હોઈએ, કાં કોઈકે સખત અપમાન કર્યું હોય, તો જિંદગી ટૂંકાવી નાખવાનું મન થાય. પણ ભગવાન ના પાડે છે, તમે તમારી મેળે મરશો નહીં. હું તમને જે દી મારું તે દી તમે મરો. જન્મ દેવાનું ને મારવાનું એ ભગવાન કહે છે કે તમે મારે માથે રવા દો, તમે એનું હેન્ડલિંગ ન કરો, મુજાઈને મરશો નહીં. ગળાફો ખાઈને, પર્વત ઉપરથી પડીને, કે ઝેર ખાઈને, હે વિષ ફાંસી કુવે પડી તન રે, નહીં મરવું ભૈરવ જપે જન રે. આ હિંસાનો નિષેધ કર્યો, પહેલાં સર્વસામાન્ય હિંસાનો નિષેધ કર્યો, પછી તીર્થની હિંસાનો નિષેધ કર્યો, અને પછી પોતાની હિંસાનો નિષેધ કર્યો, આપઘાત ન કર્યો. આમ ભગવાન સ્વામિનારાયણ આપણા સુખ માટે સુંદર મજાની કલમો લખે છે, એક પછી એક અનુપમ. આ વાત છે જીવનમાં ઉતારવી. મરવાના ઘાટ તો કોઈ દી કરવા જ નહીં, હું તો ચોખી ના જ પડું. કોઈ દી એ બહુ નબળો ઘાટ છે, એ નબળાઈ છે. પરમાત્મા આપણને જેમ રાખે છે એમ રહેવું નથી એનો અર્થ એ છે. એટલે આપણે છે ને ભાગ્યી છીએ, ભગવાનની મરજીમાં રહેવું નથી એટલે ભગવાનની મરજીથી ભાગ્યી છીએ. મરવાના વિચારો એટલે ભગવાનની ઈચ્છાનો વિરોધ કરવો, ભગવાનની સામેથી આપણે, એ ખોટું છે. અને એટલું ને એટલું એ શક્ય છે કે ભગવાન મારવા ઈચ્છતા હોય ને આપણે જીવવું, એટલો ને એટલો ભગવાનનો વિરોધ છે. એટલે કોઈ દી જીવવાના ઘાટે ન કરવા, જેમ મરવાના ન કરવાને એમ જીવવાના ન કરવા. કારણ કે ભગવાન આપણે મારવા માંગતા હોય અને આપણે જીવે છૂટક્યો એમ તે કેમ હાલે, એની ઈચ્છાનો વિરોધ છે, એની મરજીથી આપણે ભાગીએ છીએ. અને તમને કહું એ બેમાં આપણું હાલતું નથી, મેળ પડતો નહીં. એ લઈ લેવા ઈચ્છતા હોય તો લઈ જ લે, ક્યાં તમ ભાગીને જાઓ, માટે લઈ લે એમાં ખુશ રહેવું તો ખરેખર ભગવાનને સમજ્યા છે. તારી મરજી, જેમ ઠીક લાગે એમ કર. રાખે તો રહ્યા, લઈ લે તો લઈ લે. આમ જે ભગવાનને વિશ્વાસે જીવવું એ જ સાચું સુરવીરપણું છે, એ જ સાચું સમર્પણ છે. અને દરેક આત્માઓને એ જ મૂંઝવણની એ જ ચિંતા હોવી જોઈએ કે હે ભગવાન, તારી મરજીમાં હું જીવી નથી શકતો, એ મારી પીડા ટાળ. હું તારી મરજીમાં જીવી શકું એવી દયા કર. તારી મરજીનું મૂર્તિમાન સ્વરૂપ બની જાવ. અને આ ક્યારે બને? જ્યારે ભગવાનનું જેમ છે એમ મહાત્મય જ્ઞાન થાય ત્યારે. ત્યારે પછી ભગવાનની મરજી હોય તો ભગવાન જીવાડે, અને ભગવાનની મરજી હોય તો ભગવાન મારે. પછી એને ન જીવવાની ઈચ્છા કે ન મરવાની ઈચ્છા, દોનો સંકલ્પ હશે પરે રહો. અને આ વાત નિર્વાસનિક પુરુષોથી થાય છે. જેને હત્તર ભાઈતના સંકલ્પો હોય ને કેટલીક પ્રકારની વાસનાઓ હોય, આમ કરવું છે ને તેમ કરવું છે ને ફલાણું કરવું છે ને, એનાથી કાંઈ ભગવાનની મરજીમાં વહાય નહીં. એ તો ભગવાનની પાસેથી ઈચ્છાઓ પૂર્ણ કરાવે રાખે, પ્રાર્થનાઓ કરી કરી અને શોખ પૂરા કર્યા કરે. ઠીક છે, પરમાત્માએ જીવાત્માઓના શોખ પૂરા કરવા માટે તો આ બ્રહ્માંડો રચ્યા છે. કર્યા રાખો શોખ પૂરા, પણ યાદ રાખો આત્યંતિક આનંદ જે ભગવાનનું દિવ્ય ધામ ને ભગવાનની મૂર્તિ, વો તુમે નહીં મિલે, એ નહીં મળે. એ તો ભગવાનને સમર્પાવ તો મળે. ભગવાનને સમર્પાવ એટલે કે તારી મરજી એ મારી મરજી, અત્યારે લઈ લે તોય રાજી, અને લાખ વર અહીં રાખતોય રાજી. કેમ થાય? કઠણ છે, પણ ભગવાન જે દી સમજાય છે ને તે દી આ કઠણ વાત સહજ થઈ જશે, બિલકુલ સહજ. ભય માત્ર જતો રહે. પરમાત્માને જે સોંપાઈ જાય ને એને ભય જ ન રહે, એ માણસ નિર્ભય થઈ જાય. અને આ સત્સંગમાં મેં અનેક નિર્ભય નર નારીઓને, બાળકોને, વૃદ્ધોને જોયા છે, બિલકુલ નિર્ભય, બિલકુલ નિર્ભય. ભગવાન જીવાડે તોય એને વાંધો નથી, લઈ લે તોય એને વાંધો નથી. હા હા, એ તો કેવળ વાહ ભગવાન, વાહ ભગવાન, વાહ મારો નાથ, તું જે કરતો હોય છે એમાં અમારું ભલું જ હશે. એને બિરન જમાડે તોય આનંદમાં, કાપી નાખે તોય આનંદ. એવી નિષ્ઠા જે થાય બસ એ જ કલ્યાણ છે, એ નિષ્ઠા જ કલ્યાણ છે. આ વાત ઊંડી છે, આ ઉપર ઉપર પાળવાની વાત નથી, આ વાત આંતરિક છે. માટે એમ ભગવાનને ખોળે જીવવું, મરવાનો વિચાર ના કરો. દુઃખ આવે તો દુઃખ સહન કરો. ભગવાને જ મોકલ્યું હોય છે ને, ક્યાં કોઈ બીજો મોકલી ગયો ભગવાનનો ખ્યાલ બારો? આ વાતને સમજવી જોઈએ આપણે. અને હવે હિંસાનો નિષેધ કરીને હિંસાથી જ પેદા થનારું એવું જે માંસ તે ન ખાવું. કેમ? જે તે હિંસાનો જે ભાગ છે, કેમ જે હિંસા કર્યા વગર માંસ ક્યારે પેદા થાય નહીં. માટે ભગવાન કહે છે કે યજ્ઞનું શેષ હોય ને યજ્ઞની પ્રસાદી તોય ન ખાવું. બોલો મારા હરિભક્તોએ, સાવધાન રહો. અને વળી અનેક હિંસા થયા પછી બનનારું જે મદ્ય અને દારૂ, એ ન પીશો. એમાં બે બાબત છે, એક તો એ કેફી છે, ભાન ભૂલાડે છે, બીજું અનેક હિંસા પછી એનું નિર્માણ થાય છે. અને ભલે કદાચ એ કેફી વસ્તુ ઝાડનો રસ જ હોય, એમાં કોઈ હિંસા ન થતી હોય, તો પણ એ ન પીશો. એમાં મદ્ય કીધું વિધ અગિયાર રે, સુરા તે પણ ત્રણ પ્રકાર રે. આપણા શાસ્ત્રોમાં આજથી 200 વર્ષ પહેલાં કે એનાથી વધારે વર્ષો પહેલાં આ 11 પ્રકારનો બિયર મળતો હતો. આ એ જમાનાની વાત છે. એનું અહીંયા વર્ણન કર્યું છે કે અમુક ફણસનો, અમુક દ્રાક્ષનો, મહુડાનો, ખજૂરનો, તાડનો, શેરડીમાંથી બને, મધમાંથી બને, શેર એ શું આવતું છે ખબર નહીં, પછી અરીઠાનો બને, મેરે એક આવે ને એક નાળિયેરમાંથી બને, આ 11 પ્રકારનો બિયર બનતો હતો જેને મદ્ય કહેવાય. અને 3 પ્રકારની સુરા ગોળમાંથી બનતી, મધમાંથી ને લોટમાંથી. સુરા એટલે દારૂ, બિયર તો સામાન્ય કેપ કરનારી વસ્તુ છે જે વિદેશવાળા પાણીની જેમ વાપરે. આપણી જે તાળી છે ને, તાળ એનો રસ કાઢો એ બિયર કહેવાય, એવી ઘણી બાબતનો. પણ બિયર છે એ દારૂ નહીં. દારૂ તો બહુ જલદ હોય. પહેલાંના જમાનામાં 3 પ્રકારનો દારૂ હતો. એ ગોળ માટલામાં ભરી ભરી નાખે ને હેડવે, ભાવ જીવડા પડે, મલકર ખદબત ખદબત થાય, અને પછી ફ ફચું મલકર ઊનું પાણી રેડે, એ બધું હડે ને કોવાય ને મરે ને પછી એનો વરાળ થાય. એ વરાળ આમ આમ છીબાયરે લે ને પછી એમ આમ નીતારે, એ દારૂ. અમારા ભક્તોએ દારૂ ન પીવો ક્યારે. અને અત્યારે તો 1000 પ્રકારનો બિયર અને 1000 પ્રકારનો દારૂ મળે છે. એટલે આ જે બધી વાતો લખી છે એની જૂની છે, એટલે આ બેઠી હાલે અમે નથી. અત્યારે તો અમે અમેરિકામાં અમુક અમુક આપણા સત્સંગીઓના લિકર સ્ટોરમાં જઈએ છીએ, એ એમણે કહે કે જોઈ લો બાટલે બાટલા, એ તો કેટલા પ્રકાર છે, તો માપો જ નથી. ખાલી એમ વેચી છે, પીતા નથી એમ કે. ઘણા સત્સંગીઓ માંસ વેચે છે પોતાના સ્ટોર. તમને સાંભળીને દાંત આવશે. એક જગ્યાએ અમે ગયેલા સત્સંગી ને મહિમા ને એદ ઘણું અમને લઈ ગયા. પછી કે સ્ટોરે આવો, અમને તો કઈ ખબર નહીં, અમે તો ગયા છોકરા ન્યા છે ને તમારા દર્શન થાય, તો ત્યાં ગયા તો એને વળી એક મોટો ઓર્ડર આવેલો, તે કંઈક માંસનું બનાવીને દેવાનું, તે માલિકર મોટા તવા ને માંસ તળે હરિભગતના છોકરા. ગઈધ આવે કે મારું કામ, અમે તો ગાડીની પાછા બેસી ગયા, ઉતરીને કીધું ભાઈ અમારી ત્યાં નથી આવું, ઉલટી થાય. પછી એ બાયર એને બોલાવ્યા કે સ્વામીને પગે લાગવા આવો, જે વળી માંસ તળવાનું બંધ રાખીને આવે, મેં તો અડતા નહીં આખે રહી જાય, ત્યાંથી આમ આમ કરો. કે નહીં અડીએ નહીં અડીએ કે. મેં કીધું આ સ્ટોર કાઢી નાખો ને પ્લીઝ, તમારા છોકરા કસાઈ થઈ જાય. પછી જોકે કાઢી નાખ્યો એણે, એ કે અમે કાઢી નાખશું, બીજો કંઈક સારો મળે એટલે તરત. આજે આપણા ઘરા સત્સંગી એવા છે કે ઘણી આવક હોય છતાંય એ મીટ વેચવાનો સ્ટોર નહીં લેતા, મહેનત કરી ખાય છે સીધે સાદા. અને ઘણા લોકો છે એ નથી છૂટતું પૈસાના લોભમાંથી, અને કાયમ એનો જોગ રહેશે ને એટલે પછી ખાતાય થઈ જાય છે. લિકર સ્ટોર રાખતા રાખતા પછી ટેન્શન થાય ને મુજારો થાય ને ક્યારેક તકલીફમાં હોય ને ત્યારે વળી પીતાય થઈ જાય છે. વેચતા વેચતા ક્યારેક 2 ઘૂંટડા આમ જવા દે, ત્યાં તો બહુ જલદ નથી, એમ સાદો છે, થોડીક મગજને શાંતિ મળે એવું કે એવું કરીને પી લે, પછી બંધાણી થઈ જાય છે. આવું થાય છે. પણ માંસની બાબતમાં તો એવું છે ને, એમાં તો 100 7 જણાને પાપ લાગે, મારનારને, અનુમોદન આપનારને, કાપનારને, વેચનારને, રાંધનારને, ખાનારને, બોલો પછી ખરીદી આવી લાવનારને, હાજ જણાને પાપ વળગે માટે એ ધંધો કરાય નહીં. ભગવાનના ભગત સાવધાન રહો, પૈસા ન મળે તો કાંઈ નહીં. પૈસા તમને શાંતિ નહીં આપે, શાંતિ ભગવાન આપશે. માટે પૈસાની પાછળ ગાંડા થઈને આ બધા ધંધા ન કરશો, દારૂ માંસના, એ સારું નથી. પછી પૈસા જ તમારને સુખ અને પૈસા જ તમારું કલ્યાણ કરનાર તમને મનાણા હોય તો પછી વાત જુદી છે. ગણાઈને પૈસો જ પરમેશ્વર છે, શું કરશું કહો. એક ભાઈ મને કહેલું પૈસાના જોરે, અમારા 25-30 સાધુ બેઠા હતા ને બોલ્યા હતા, મારી બધી સંપત્તિ ભલે વપરાઈ જાય ને લૂંટાઈ જાય પણ હું આમ કરી રહીશ. પછી એમ એને થયું નહીં, એટલે મેં કહ્યું, મેં કેમ કે નો મેળ પડ્યો. મેં કહ્યું, મેં તે દિવસે તમને કહ્યું હતું કે પૈસા જો ભગવાન હશે તો તમારું પૈસાવાળાનું ધાર્યું જરૂર થશે, પણ પૈસા ભગવાન નહીં હોય અને એની ઉપર જો કોઈ બીજો ભગવાન હશે તો તમારું ધાર્યું નહીં થાય. ન થયું બોલો. માટે પૈસો ભગવાન નથી. તમે એમ કોઈ દિવસ ન માનતા કે પૈસો હોય તો આપણે જે ધારીએ તે થાય, ના ના, એ સાચું જ્ઞાન નથી. બધો પૈસો પડ્યો રહે ને તમારી કઠણાઈ થાય, ગણાય માને છે. અરે રિવોલ્વર હોય તો કોઈ આપણને ન મારે, રિવોલ્વર એમને કેડે રે અને મરી જાય છે. કેમ માણસને નથી સમજાતું? આ કહેવાનો મારો અર્થ એ નથી કે પ્રોટેક્શન માટે આપણે હથિયાર કે સાધનો ન રાખવા. આ કહેવાનો મારો અર્થ એ પણ નથી કે આપણે પૈસા ન રળવા કે ન રાખવા કે ધનવાન ન થવું. હું જે કહેવા માગું છું એ સમજો. કરતા હરતા ભગવાન છે, જીવાડનાર મારનાર એ છે, અને શાંતિ અને સુખના દાતા એ છે. માટે તમે બીજાનો આશરો ન રાખશો, મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંસશે તે સુખ નહીં પામે, સ્વપ્ને પડ્યો તે દુઃખમાં પચશે. હું એમ નહીં કહેતો કે તમને એટેક આવે કે તમે માંદા પડો તો ડૉક્ટર પાસે ન જાઓ. ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરને બોલાવો, પણ એટલું યાદ રાખજો, ડૉક્ટર તમારી આયુષ્યને એક પળ વધારી શકે નહીં કે ઘટાડી શકે નહીં. એ ભગવાનના હાથની વાત છે. ડૉક્ટરમાં રહીને, દવામાં રહીને પરમાત્માએ તમને હાજા કર્યા છે. દવાએ નહીં, ડૉક્ટરે નહીં. આમ ભગવાનને તમે નિરખો, એને પકડો, એનો વિશ્વાસ કરો તો ભગવાન ખુશ થઈ જશે. ભગવાનને એક વાતનું બહુ દુઃખ છે કે જેનો જરાય વિશ્વાસ કરવા જેવું નથી એનો માણસો વિશ્વાસ કરે છે અને માણસો મારો વિશ્વાસ નથી કરતા. હું આ વાત કોને કહું? માણસો મારો વિશ્વાસ નથી કરતા. આ સમગ્ર સૃષ્ટિ મેં બનાવી છે, આ બધામાં હું રહ્યો છું, બધું મારા આધારે ફરે છે. હું કરું એટલું જ થાય છે. મારી ઈચ્છા વિના પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન કે બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં કોઈ કશું જ ફેરફાર કરી ન શકે. છતાં પણ મનુષ્ય નથી જેનો વિશ્વાસ કરવાનો એનો વિશ્વાસ કરે છે. મારો એને વિશ્વાસ જ નથી. મેં દવા રહીને એનું સારું કર્યું હોય તો એ મારો બેટો મેં સારું કર્યું એમ ન કે, ને આ દવાએ મારું સારું કર્યું એમ કે. મેં એ ડૉક્ટરમાં રહીને એનું ઓપરેશન કર્યું હોય, એની ટ્રીટમેન્ટ કરી હોય ને એને હાજો કર્યો હોય તો એ મારું નામ ન લે, આ ડૉક્ટરે મને સારો કર્યો એમ કે. ગજબની વાત છે ને. હમણાં આપણા એક સત્સંગીને કેન્સર થયું હતું, તે મુંબઈ ગયા હતા. પછી ડૉક્ટરે કીધું કે આનો અડધો ભાગ આ કાપી નાખવો પડશે શરીરનો, એટલે મારે પેશન્ટને મળવું પડશે. તો કે મળો, પેશન્ટને મળ્યા. તો કે તમારું આટલું બધું આ શરીર કાપી નાખવું પડે. કાપી નાખવાનું કે સાહેબ એમાં શું, એમ કરીને એણે દાંત કાઢ્યા. એટલે ડૉક્ટરને આશ્ચર્ય થયું કે આને તો કાંઈ મનમાં જ છે નહીં. એ કે તમને અમે કાપવાના છીએ, આવું ભયંકર તમને કેન્સર છે, તમને કાંઈ ચિંતા કેમ નહીં? ડૉક્ટર કે તો કે આ કેન્સરને રોગ છે નહીં, મને નહીં સાહેબ, તો એ તો દેહને છે. કે એ તો દેહને છે સાહેબ. સાહેબ બિચારો આમ જોવા માંડ્યો. એટલે બાજુ મત્યાને પૂછ્યું આ કોણ છે? તો કે આમ તો મારે આમ દેહના સંબંધે મારા પત્ની થાય. ઠીક. પછી પાછા આ કે સાહેબ આમ તો ઓપરેશન તમારે નહીં કરવાનું, કે તમારામાં રહીને મારો મહારાજ કરવાનો છે. એટલે ડૉક્ટર બિચારા ચડી ગયો. આ નિષ્ઠા, આ ખુમારી, આ દઢતા આ સત્સંગમાંથી માણસમાં આવે છે. માણસ નિર્ભય થાય છે. એટલા માટે વારે વારે કહ્યું છે સત્સંગ કરો, નિષ્ઠિન સત્સંગ કરો. સત્સંગ ખોશો નહીં, કથા વાર્તા અને સાધુ સંતોના યોગમાં હરપળ રહો. મહિમા નથી માણસોને, નહીતર આ સત્સંગમાં માણસ ગમે એવી ટાઈટ હોય તોય વહેલા ઉઠીને આવે. કેમ કે મળે ક્યાંથી આવો સત્સંગ? અરે જે મૃત્યુ છે કોણસને ઊંઘ નહોતી આવતી, બીકમાં બીકમાં રાવણ જેનાથી રાડ પાડતો, હિરણે કશ્યપોને એક હાંક લેતો છે ને હાથમાં ઢાલ કરવાની પડી ગયા હતા, એ મૃત્યુને ભગવાન સ્વામિનારાયણના આ સત્સંગીઓ સહજમાં સ્વીકારે, સહજમાં તરી જાય. આ શું નાનો એવો પરચો માનો છો તમે? હું ઉપરથી ડુંગરા પડે એને પરચા કહો છો? આ બહુ મોટા પરચા છે. અને એટલા માટે આ દિવ્ય સત્સંગને હું વારંવાર વંદના કરું છું. અને એ વાતમાં મને જરાય શંકા નથી કે સત્સંગમાં ભગવાન સાક્ષાત પ્રગટ વિચરે છે. વિચરો સદા સતસંગમાં, ને હું તો નથી ગયો દૂર દેશ રે, બોલી હરિ સામે ઊભા. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા ગયા કે હું તો આ દેહ કરીને અદૃશ્ય થાઉં છું, બાકી આ સત્સંગમાં સદાય હું સાક્ષાત રહીશ. આજ દિવસ સુધી એક રૂપે હતો અને હવે હું ચાર રૂપે રહીશ. મંદિરમાં થાપેલી મૂર્તિ રૂપે, આચાર્ય રૂપે, સાધુ રૂપે. સાધુ એટલે કે સાધુ સત્સંગી જે કોઈ ભગવાનના એકાંતિક ભક્ત હોય એના રૂપે, અને શાસ્ત્ર રૂપે. આનામાં રહીને હું તમારા કલ્યાણ કરીશ, આમ મહારાજે કીધું. કોઈએ એમ નહીં માનવાનું કે મહારાજ જતા રહ્યા છે, મહારાજ પ્રગટ જ છે. બસ મહારાજ કો દેખો, એને જોશો ત્યાં તમને મળશે. બહુ સીધું સાચું કલ્યાણનું આ રહસ્ય, અને એમાંય શાસ્ત્રીય રહસ્ય છે. માટે ભગવાનના ભક્તોએ ભગવાનને સમર્પણ કરવું, એની મરજીમાં જીવી જવું. એના જેવી એકે શ્રેષ્ઠ વાત નથી. એટલા માટે પૈસાને મહત્વ ન દેશો, કોઈ વ્યક્તિને મહત્વ ન દેશો, કોઈ આઈડિયાને મહત્વ ન દેશો, કોઈ કળા, કોઈ બુદ્ધિ ચાતુરીને મહત્વ ન દેશો, કોઈ ઔષધિને મહત્વ ન દેશો, કોઈ ટેકનિકને મહત્વ ન દેશો. મહત્વ આપો ભગવાનને, મહત્વ આપો ભગવાનની સામર્થ્યને, મહત્વ આપો ભગવાનના કર્તૃત્વને, મહત્વ આપો એની દયાળુતાને, મહત્વ આપો એની સાનિધ્યતાને, એના પ્રાગટ્યને, એને મહત્વ આપો હરપલ. બસ આ રીતે જો જિંદગી જીવાશે તો ભગવાન અખંડ અનુભવાશે અને અખંડ વૃત્તિ રહેશે. જીવતા નહીં આવડતું મને ને તમને, એટલે દુઃખી છીએ, ઊંધા ભેખડે પરાણા છીએ, ભગવાનનો જ વિશ્વાસ નથી આપણને. લ્યો અરે તમારી ભલી થાય, શ્વાસનો વિશ્વાસ છે જેનો ઘડીક વિશ્વાસ ન કરાય એવો જે આ શ્વાસ, આ શ્વાસની આગળ વી લગાડ્યો વિશ્વાસ. અરે બાપા, શ્વાસનો તો છે જ નહીં, અને પરમાત્માનો વિશ્વાસ આપણે રાખતા નથી જેનો રાખવો જોઈએ. શ્વાસનો ખરો કે હમણે એમ ન મરીએ એમ માટે જાગો. ભગવાનને જે વાતનું દુઃખ છે એ વાતનું દુઃખ ટાળો. ભગવાનને એક વાતનું દુઃખ છે, તમને મારો વિશ્વાસ કેમ નથી. મેં આટલા તમારા જીવનમાં આશ્ચર્ય પેદા કર્યા, મેં આટલી આટલી જગ્યાએ તમને બૂટ પકડી જાઓ એવું ગ્રહણ કરાવડાવ્યું કે હું જ હતો ના, મેં જ કર્યું છે. ને તમે માથું ધોણાવીને ડોલાવીને સ્વીકાર્યું હતું કે ભગવાન જ કરે છે ને ભગવાન જ છે, તો પણ પાછા સમય ઉપર તમે કેમ એ વાત ભૂલી જાઓ છો? કંઈક વાર અમે કહ્યું, તમે સાંભળ્યું 100-100 વાર, જે ટાણે જે જોઈએ તેનો નથી રહેતો નિર્ધાર. મહારાજ કે જે ટાણે જે જોઈએ એનો તમારે કડકપણે નિર્ધાર કેમ નહીં રહેતો? ચૂકી કેમ જાઓ છો? બે બાકડા કેમ થઈ જાઓ છો? મારી મરજી વિના કોઈથી પાંદડું હલતું નથી. હું જેને મોટો કરવા ધારું છું એ જ થાય છે, ને હું જેને નાનો કરવા ધારું છું એ જ નાનો થાય છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહે છે કે હું ઈચ્છું કે આને ઘેરે દીકરા આવો તેને ઘેરે આવે છે, ને આને ઘેરે ન આવો તેને ઘેરે નથી આવતો. આને રાજ્ય મળો તેને મળે છે, ને આનું રાજ્ય જાવ તો એનું જાય છે. અરે જેની ભ્રકૃતિ વિલાસે અનંત કોટી બ્રહ્માંડ ઉપજે ને લઈ થાય છે, બધાએ મરી જાય ને જેને બચાવવા ધારે એ માણસ વચમાંથી જીવતો નીકળે છે, અને ભગવાન જેને મારવા ધારે એ લાખો માળીની વચ્ચે એકલો જ ઉડે, બાકી બધા એમ નામ જીવે, કોઈને કાંઈ ન થાય. આટલી બધી આ આપણે જોયેલી ઘટનાઓ છે, છતાંય પરમાત્મામાં હજી જેવી જોઈએ એવી પ્રતીતિ નથી બેહતી, એનો ભરોસો નથી બેહતો. એટલે મારે ને તમારે પાપ કરવા પડે છે કે આમ કરી પૈસાવાળા થઈ, દારૂ પી સુખ્યા થઈ, માંસ વેચીને તો બંગલા થાય, ગાડીઓ આવે, બધા ધંધા બંધ કરો, ભગવાનને ભરોસે જીવો. મજે કીધું વિધ 11 રે, સુરાતે પણ 3 પ્રકાર રે, દેવ નૈવેદ્યનું ભલે હોય રે, મારા જનો એ ન લેવું તોય રે. કોઈ કહે છે આ તો પ્રસાદીનું છે, ન લેશો ભાંગ કે કોઈ પણ વસ્તુ. અને હવે કહે છે હિંસાનો એક ભાગ જાણીને કે પોતાના અંગનું છેદન ન કરવું. આપો આપથી આચરણ અયોગ્ય રે, થઈ જાય જો કોઈ કર્મ ભોગ રે, તોય શસ્ત્રાદી કે કરી તને રે, આપો આપનું ન કરવું છેદન રે. ઘણા માણસથી કાંઈક ભૂલ થઈ જાય તો રીસ ચડે તે તો પોતે પોતાના હાથ કાપી નાખે, પગ કાપી નાખે, ઇન્દ્રિય કાપી નાખે, પોતે પોતાના કાન નાક કાપી નાખે, આવું કરે. નહીં કરવું, ભલે તમે આપઘાત નથી કરતા પણ અંગ છેદન તો કરો છો ને. ઘણા માણસ ક્યારેક પ્રેમમાં નિષ્ફળ જાય, ધંધામાં નિષ્ફળ જાય તો બ્લેડ લઈને આમ કાપા મારવા માંડે, આ શું કરીને કામ છે? એનાથી સફળ થઈ જાઓ એમ? ના ના, એ નહીં કરવું, ભગવાનની ના છે. ક્રોધે કરી ન કરવો દાસ રે, નિજ પરના પિંડનો નાશ રે. પોતાથી અથવા બીજાથી કઈ ભૂલ થઈ ગઈ તો એના અંગનું છેદન ન કરવું, અથવા એને અને પોતાને સંપૂર્ણ મારી ન નાખવા. सुनो सर्व शिष्य वात मारी रे, धर्म सारू ये न करो चोरी रे। धर्म माटे चोरी नहीं करवानी, तो बीजा कोई माटे तो करवानी होय ज क्यांथी बाप लावो। हे अपना तो हरिभगत यहाँ सुधी भड़वीर ने सुरवीर छे, घेरे जी मंदिर दर्शन आवे, मंदिर बगीचा में फूल तोड़ी घेरे जी ठाकुर जी चढ़ावे। पाचा रोज शिक्षा पत्री वाँची ना हो त्यारे आपने एम थाय करे रे आ सत्संगीओना भेला जीवन से। हे भगवान आने आटलू केम नहीं तुम हुजाड़ता कि आ न कराय एम। આપણે કહી કે પણ તમે આઈના બગીચાના ફૂલ ઘેરે લઈ જાઓ તો કઈ માર હારું લઈ જાઓ, ભગવાનને ચડાવવા છે? અરે ભલા માણા, ભગવાન તને ક્યાં કહેશે કે તું કોકની વસ્તુ લઈને મને ચડાવે એમ? આ મંદિરની વસ્તુ છે, તારે ન લઈ જવાય ઘેરે, ભગવાન હારોય ન લઈ જવાય। બોલો, ગણાય છે તે પરબારું પ્રસંગ બહુ જાણીતો છે। મહારાજ પણ ગયા બામરોલી અને ઓલો ગાનાનો ધનો કરી નતો કોક, કે કોકના ખેતરમાંથી ઓલી શીંગું તોડીને ગયો। મહારાજ કે લ્યો અહીં ક્યાં છે તમારી પાસે શીંગું? કે રસ્તા બહુ હારી હતી લેતો આવ્યો, તો કે તમારું બાપનું ખેતર હતું ઉપાડ્યા છે, ચોરી કરીને અમારી સેવા કરે છે કે? આવું છે માટે ભગવાનના ભક્તો સાવધાન, ચોરી કરીને સેવા ન કરશો, રળીને કરો, રળીને ધર્મ માટે ચોરી ન કરવી। એવું દાન કરવાનું તમને કોઈ કહેતું નહીં, દાનેશ્વરીના દીકરા કાંઈ થવું નથી, એમના ભજન કરો। ઘણા જોજો શિબિરમાં આવે ને, શિબિરમાં હાથ આઠ દી રહે ત્યાં ખાઈ પીવે, સમજાણું? હવે હાત આઠ દી રહ્યો એને ખાધું પીધું, હવે એ પ્રમાણે એને પાવતી ફડાવવી પડે ને, એ પાવતી નહીં ફડાવે, સમજાણું? એ ચિઠ્ઠી મોકલશે, દરબારગઢ થાય છે એમાં મારા 11,000 લખો। હવે આપણે 11,000 લખ્યા ને જાહેરાત કરી કે ફલાણા ભાઈના દરબારગઢમાં 11,000 ડોનેશન, પછી વયો જાય એમ નામ, એ 11,000 દઈને પાવતી ન ફડાવી, આપણે આપ્યા જ ને 11,000, તે શું છે બધું એ જ ને એમ। બોલો, સમજાય તમને? એટલે પહેલાં તો તમારે છે ને તમારો 10મો 20મો ભાગ ચોખ્ખો આપ્યા પછી આપ તમે જે કાંઈ તીર્થમાં વાપર્યું ખાધું પીધું હોય ને એની પાવતીઓ ફાડવી પડે, અને પછી વધે તો દાનેશ્વરીના દીકરા થવાય। હવે કોને કહેવા જવું આ બધું? અમારે તમે જે કાંઈ ધંધા બિઝનેસ કરો છો એમાં 10% કે 20% પરમેશ્વર પાર્ટનર ખરા કે નહીં? હા કે ના? ખરા ને? કેમ જે તમારા ધંધાનું યોગક્ષેમનું વહન કરે છે, એની ટકાવારી લાગે છે, તમારો બિઝનેસ સરખો ચલાવવો, નુકસાની ન જવા દેવી અને હરખું ધ્યાન રાખવું, એ ભગવાનને તમે હોંપ્યું હોય તો ભગવાનની 10 કે 20% ભગવાનની મજૂરી છે એમાં, બરાબર છે? એ તમારો પાર્ટનર છે। હવે કોઈ પાર્ટનરને તમે એનો ભાગ આપો એની તકતી મરાવો છો, તો આમાં કેમ એમ કરો છો? દાંડાઈ નો તો કેદી અંત આવશે એ સમજાતું નહીં, આ કઈ હાલવા દે એટલે, બાકી તમે ભાગીદાર રાખો લે તમારા ધંધામાં 10%, પછી એનો જે નફામાંથી 10% ભાગ દેવાનો હોય ને એની એને ઘેરે જઈને ચકતી મારજો, ખબર પડે બરડો તોડી નાખે। અહીં આપણે મંદિરે તકતીઓ કરી મૂકી, સત્ય પચાવવું કઠણ છે અને સાંભળવી કઠણ છે, ન કરાય, સમજાણું? આપણે મંદિરે ખાઈ પી છીએ, મંદિર વાપરીએ છીએ, મંદિરના ગોદડા લાઈટ આ તે તીર્થમાં જઈને એનું ઘસારાનું કાંઈ દેતા નથી ને, ઉપર જતા વળી પાવતી ફડાવીને દાન કરીને મોથું ઊંસું રાખીને દાનેશ્વરીના દીકરા દેખાવાનો જે દાંડિયો હળવળિયો માઇલ કરો, આ તે કાંઈ રીત છે? શું ભગવાન નહીં જાણે આપણને કે આપણે કઈ જાતની ક્વોલિટી છીએ? એટલે સુધારો થાય તો સારું, ભગવાન બચાવે આપણી બધી નફટાઈથી આપણને, આ ના ચાલે, ચેતજો। પહેલાં તમારો તમે ચોખ્ખો ભગવાનનો જે ભાગ છે એ કાઢી નાખો, પછી તમે મંદિરનો, સંતોનો, સત્સંગીનો જે કંઈ ઉપયોગ કરો છો એનું ઘસામણ આપી દો. બરાબર છે એમ? સંતો તમારી કથા વાર્તા વગેરે કરીને પોષણ કરે છે, તમે સંતોનો ઉપયોગ કરો છો, તો એ સંતોને એના બદલામાં તમે રસોઈ કે ધોતિયા ઓઢાડીને એ દેવામાંથી મુક્ત થાવ. હરિભક્તો તમારા માટે પ્રેમ, હું, બળ તમને આનંદ આપે છે, તો એને કોક દાડો જમાડીને એને કંઈક મદદ કરીને એ દેવામાંથી તમે મુક્ત થાવ. મંદિરમાં તમે આવ્યા તો મંદિરના તમે જીમ્યા, મંદિરના ગાડલા, ગોદડા, લાઇટ બધું વપરાય છે ને, તો એ દેવામાંથી તમે મુક્ત થાવ. પછી પૈસા જો તમારી પાસે વધે તો દાનેશ્વરીના દીકરા થવું, નહીતર કાંઈ જરૂર નથી થવાની, કશી જરૂર નથી. પરમેશ્વર બધું જાણે છે, લોકોને ઉલ્લુ બનાવવાનો કોઈ અર્થ નથી. દરેક ધનવાનો મારી વાત કાન ખોલીને સાંભળે, જ્યાં જ્યાં મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધી, પછી કેસેટ સાંભળજો. સ્પષ્ટ રૂપમાં કહું છું, ઊંધી ગાડી હું કામ હાંકવી જોઈએ. ભગવાન પાસેથી અક્ષરધામ લેવું છે, ભગવાનની સાનિધ્ય એની સેવામાં રહેવું છે. આઈના બંગલા, ગાડીઓ, માલ મિલકત, બૈરા છોકરા બધું મૂકીને એક સેકન્ડમાં ગમે ત્યાંથી હાલતું થવું છે, અને હું કામ પણ આ સમાજને ગોરખ બનાવવો છે. કોણ એનું ફળ તમને દેખે? તકલીફ છે, આ બહુ મોટી તકલીફ છે. ઘણા તો એમ જ માને છે કે બધું આપણું જ છે ને, આપણે દીધું છે ને, લે સમજાણું. આ બધી એક પ્રકારની દાંડાઈ છે. મારે એનું કેવું, કઈ ભાષામાં કેવું, એમ ના થાય ને. તમે દીકરીને પરણાવીને સાસરે વળાવી દીધી, કન્યાદાન કરી નાખ્યું, પછી તમારે ટેટે કરાવી જ નહીં, અમારી દીકરી છે ને, અમે ઠીક પડે એટલી અમારે ઘરે રાખી, એ કાંઈ ન થાય. એમ તમે જે સંપત્તિ આપી દીધી પછી તમારી જ, અમારી જ છે ને, અમે એને ગમે એમ વાપરીએ, એમ ન હાલે. એ બધી મૂર્ખામી છે. માટે કાષ્ટ આદિક ફળ ફૂલ પાતી રે, જે કોઈ વસ્તુ હોય ધણી આતી રે, તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે. કાંઈ પણ ફળફૂલ વસ્તુ ધણી આતી હોય તો એનો ધણી આપે જ લેવી, એની આજ્ઞા વિના ન લેવી, ને આજ્ઞા વિના લો તો એ ચોરી છે. આવ્યો ખ્યાલ? એ ન કરવું. હમણાં એ ગરીબગત આવ્યા કુંડળમાં, એમણે ત્યાંથી પ્રસાદીની ધૂળ લીધી, સમજાણ. અને પછી એ ગરીબગતને 100 રૂપિયાની પાવતી ફાડવા મોકલ્યા. નાનો છોકરો હતો એ પાવતી ફાડવા આવ્યો, તો કે પાવતી શાની ફાડવાની? છોકરા, તારી પાસે ક્યાંથી? તો કે પહેલાં બેન અહીં ચોકમાંથી પ્રસાદીની ધૂળ લઈ જાય છે ને, તે એમ કહે છે કે મફત થોડી લઈ જવાય આ ધૂળ, માટે એની તો 100 રૂપિયાની પાવતી ફડાય. એવો ધૂળની પાવતીઓ ફડાવે છે. આ સત્સંગમાં આવા 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 હરિભગતો છે. બોલો. કુંડળમાં ચાલુ શિબિર હતી, એમાં એકને છે દાંત દુખતી હતી, એક હરિભગતને, આપણા હરિભગતને, તેને લીમડાનું દાંતણ કરવું હતું, સમજાણું. એ કે પણ સંતોને પૂછ્યા વગર તોડાય કેવી રીતે લીમડો? દાંતણ મારે મારા ઉપયોગ માટે કરવું છે, પણ આ પ્રોપર્ટી તો આ સંસ્થાની છે, મંદિરની છે, તો કોકને મારે પૂછવું જોઈએ. પૂછીને પછી દાંતણ લીધું. આને સંસ્કાર કહેવાય, આને ધર્મ કહેવાય, આને સમજણી કહેવાય. બોલો. આપણા વર્તન જોવો, આપણા વર્તન, આપણા સ્વભાવ જોવો, આપણી દાંડાઈ. આ મંદિર ઉતરીને જોવો તો ખરા, તમને પોતાને તમારો આત્મા એમ કહે કે તારે સત્સંગ થતા હજી વર્ષો જશે. બોલો. અને પછી પાછો કે મને ગાઢ સંકલ્પ બહુ થાય છે, મૂર્તિ દેખાતી નથી. આ હા હા હા, તને અભાગ્યા, મૂર્તિ ક્યાંથી દેખાય? તારું જીવન જો, તારા વિચારો જો, હે તને મંદિરે ઉત્સવમાં બેસાડ્યો હોય અને ત્યાં પ્રસાદ વેચતા હોય, ઉત્સવનો અર્થ એ, જમણવારનો અર્થ એ કે ત્યાં ભાણા ઉપર બેસીને તમારે જે જમવું હોય જમો, ન જમવું હોય ન લેવું, રાઈટ? આ તો આવે એટલું લે અને પછી હાથમાં જાલીને વેચતા થાય. હવે આને જમાડે કે ઉત્સવ કરે તેમ પૂગો, એને એટલી અકલ ન પડે કે આ ઘરે લઈ જવા સારું નથી આપતા, અહીં બેસીને જમવા માટે આપે છે. આપણે શેરડી ઉત્સવ કર્યો, હાલો તમને બધાને શેરડી આપવા માંડ્યા, તમારે ડાયાબિટીસ હોય ને તો ન લેવાય. જો હું તમને વિવેક શીખવાડું, અથવા તમે એક જ કટકો ખાઈ શકો એમ તો એક જ લેવાય, એ ખાઈને ઊભું થઈ જવાય. કેમ જે એ વસ્તુ તમને અહીંયા જમાડવામાં આવે છે, નહીં કે ઘરે લઈ જવા માટે તમને અપાઈ રહ્યું છે. હા, એક છે કે સંતો કહે કે ભાઈ વધારે છે, બધા લઈ જાઓ ઘરે તો વાંધો નહીં. બાકી તમને ખબર હોય કે મારાથી એક કટકાથી વધારે શેરડી ખવાતી નથી, અને ઓલા બે આપે બે લઈને બેહો, પછી એક ખાવ ને એક હાથમાં લઈને હાલતા થાવ ને કહેતા જાઓ કે આપણા ઘરના પ્રસાદ મળે ને બિચારા, એને ક્યારે આ લાભ મળે? અમને ખબર છે તને મહિમા છે. બજારમાંથી શેરડીનો એક ભારો લાવે, અમે ઘનશ્યામ મહારાજને અડાડીને પ્રસાદીનો કરી દે, હું ઘરે આઠ દી સુધી તારી બૈરીને ખવાડી જ તારા છોકરાને, પ્રસાદીનો તને મહિમા ફાટ્યો હોય તો. આ બધી વેવલાય છે ને, આ બધી એક પ્રકારની લુચ્ચાઈ છે, જે લુચ્ચાઈ ન ઓળખાય એવી ટાઈપની પ્રસાદનું મોરું પહેરીને ઘરી ગયેલી છે. હવે એને બેચારો એ ન જાણે કે આ એક પ્રકારની લુચ્ચાઈ છે. એટલે આ બધા વિવેકો શીખો. ધણીને પૂછ્યા વગેરે કાંઈ ન લેવું એ તો સમજ્યા, બહુ જાડી વાત છે. હા, ઝીણી વાત મેં તમને કરી. ખ્યાલ આવ્યો? બીજી વાત એ કહી દઉં વ્યવહારની રીતે, કે આપણે જ્યારે કીર્તનમાં ચોપડીમાં કેસેટમાં ક્યાંક આપણે કન્સેશન આપ્યું હોય ને, એ બહુધા ગરીબ માટે હોય છે, કે જેની પાસે બિચારા પાસે ખાવાના માન પૈસા છે, એને હવે કાંઈક લેવું હોય તો એ બિચારા ઝાઝા પૈસા હોય લઈ ન શકે. તા તમે જોજો, હારા હારા લાખો પછી કરોડો પછી ભાગા ભાઈ સ્ટોલે પોગે, ગમે એમ કરી મને આટલું આપી દો, વળી પાછું કન્સેશન બંધ થઈ જાય ને ભાવ વધી જાય તો પાછું વળી ગરીબને વારો ન આવે દે, એ બધું ખરીદીને વ્યાજે. એને એમ ન થાય કે કોઈ ગરીબ ભગતે આ કન્સેશન આપ્યું છે, એક એક કેસેટે સીડીએ 10-10 રૂપિયા એ હરિભગત ભરવાનો છે સંસ્થાને, સંસ્થામાં રૂપિયા નીપજતા નથી. તો તમે 10 રૂપિયા કન્સેશન હોય 10 સીડી લીધી તો તમારા પાસે એ હરિભગતના 100 રૂપિયા તમારા ઘરમાં આવ્યા ઓલ્યાના, અને એનો રૂપિયાવાળાનો હરખ હોય છે કે સસ્તું મળી ગયું મને, સસ્તું. હવે આ બોકડપંથીને કોણ સમજાવે? હે, આ રઘો સત્સંગમાં ક્યાંથી આવ્યો? આવા ઉકા હોય તો આ સત્સંગને સૂચી નાખ્યો છે. પૈસા લખાવ્યા હોય ને 100-100 મહિને, 12-12 મહિને, 2-2 વર્ષ દે નહી. હા, તિથિયું લખાવ્યું હોય, તિથિયું કે તિથિયો મારા પૈસા લખો, હવે વરણ 2 વર્ષ દે નહીં, એના વ્યાજમાંથી થાળ કરવાનો હોય. હવે પૈસા જ આપવાનો હોય તેને વ્યાજ ક્યાંથી હોય ને ઠાકોરજી, થાળ ક્યાંથી થાય? પાછો પરિષદ લઈ જાય રઘો તિથિયું ઉપર આવીને. આવા તો બધા બહુ બહુ છે, સમજાય છે ને બધું? પછી બીજી વાત કહું કે સંતોની સેવા કરતા હોય એમાં સંતોને સાથે લઈને આપણે કંઈક દવાખાને ગયા, પછી ત્યાં પૈસા દેવાના થાય, ડૉક્ટરને ઉપદેશ દે આવડો, ઊભો ઊભો આવા સંતની સેવા મળે નહીં, તે તું કાંઈકને ખિસ્સામાં તને મહિમા છે તો ડૉક્ટરને શું કામ કહે છે? એમ કે ડૉક્ટર નોલેજ મારે દેવા ન પડે ને એમ બોલો. હમણાં એક હરિભગતે મને કહ્યું, સારું કર્યું કે આપણી તો કથા ગોઠવાઈ ગઈ અને યજમાન હારા મળી ગયા, આપણે તો ગોઠવાની જ હતી, એ યજમાન ન થયા હોત તો બધો ખર્ચો આપણે માથે પડે કે આપણે સારું ખર્ચામાં જ બેચ્યા. મેં કીધું તું સત્સંગી કેદી થાય છે? મને કે કેમ? મેં કીધું તું એમ કેમ નથી બોલતો કે આપણને લાભ ન મળ્યો ઓલો લઈ ગયો એમ? મને કે હવે એમ કહો બીજું હું, સમજાય છે ને બધું, બચી ગયા એમ. ઓલા શેઠના જેવી વાત છે, શેઠ બસમાં બેઠા હતા ને, બસ ઉપડી સવારના પોરમાં, તો ઓલો ગરીબ છોકરો બિચારો ભણતો હતો, ક્યાંક ચોપડીઓ લેવા સવારમાં પાણી વેચવા નીકળ્યો, થોડાક પૈસા આવે તો એમ, બોણી જ નહીં થયેલી. શેઠે વળી એને કીધું કે ભાઈ કેમ તું આપેશ, તો કે 5 પૈસાનો ગ્લાસ, 4 ગ્લાસ લાય. શેઠે પાણી પીધું, કે બસ ઉપડી. એટલે છોકરો સાઈડમાં સાઈડમાં આવેલો કે મારો ગ્લાસ શેઠ 5 પૈસા, ગ્લાસ તો આપ્યો 5 પૈસા, એટલે શેઠે ખિસ્સામાં નહીં કે 10 પૈસા નીકળ્યા. એ કે 5 પૈસા પાછા લાય. ચલો કે સાહેબ બોણી છે મારી પાસે નથી, બસ દોડતી ગઈ. હવે છોકરો પડખે પડખે દોડ્યો જાય, 5 પૈસા શેઠ 5 પૈસા, એમાં પથરો આવ્યો, બિચારો પડી ગયો, એની માટલી ફૂટી ગઈ, બસ વહી ગઈ. અને 10 પૈસા હાથમાં કાઢેલા પાછા ખિસ્સામાં નાખતા નાખતા શેઠ બોલ્યા કે આ 5 પૈસા બચી ગયા. કે આવા ઘણા સત્સંગીઓ છે પરમ ભાગવતો, ભગવાન એનાથી આપણી રક્ષા કરો. બોલો, પ્રભુની પાસે જવું પડે હો, હા, નહીં તો એનાથી રક્ષા થાય નહીં. અને એવા જો આપણી નજીક આવી જાય ને તો આપણી એ કઠણાય. માટે વાલા ભક્તો, આ બધી વાત આના ભેળી ગણો. કાષ્ટ આદિ ફળ ફૂલ વગેરે ધણિયાતું હોય પૂછાયું કે ન લેવું, આ હાગમટો વિવેક કીધો મેં. તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે. હવે કાલથી વિચાર ન કરવો, એ બધી બાબતો આવશે. અહીંયા એ કથાને વિરામ છે. સહજાનંદ સ્વામી મહારાજની